भवसंभव भीति भेदनम सुख संपद करुणा निकेतनम प्रतदान तप क्रिया फलम सहजानंद गुरुं भजे सदा। वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दनमहं विचिन्ते। त्वं सुकान्तभृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गदे द्वे गदेव त्वं त्वं वन्दे भक्तिकासतम्।
अनंतकोटिब्रह्माण्डाधिपति सर्वावतार इष्टदेव भगवान श्री आजना महामहोत्सव ना मंगल प्रसंगे सभा में दिव्य स्वरूपे उपस्थित अक्षरधाम ना धणी गोपीनाथ जी महाराज नु स्वरूप, हरिकृष्ण महाराज ना स्वरूप के लक्ष्मीनारायण देव ना स्वरूपे अपना सौना मध्य में जेना हर हमेश प्रतीति थया करे छे एवा अपना सौ कोई ना इष्टदेव भगवान श्री हरि कथा श्रवण में आ संप्रदाय ना पायानो इतिहास ए आपणे सौ कोईए सांभळ्यो। कोई पण इमारत बनावी होय तो चाहे आध्यात्मिक धोरणे विचारीए के वैज्ञानिक धोरणे विचारीए पण आ सिद्धांत એ બંને જગ્યાએ લાગુ પડે કે કોઈ વાતની જો નક્કરતા તપાસવી હોય, એની મજબૂતી તપાસવી હોય અને એની ચિરકાલ સુધી, લાંબા સમય સુધી એનું અસ્તિત્વ જો ટકાવી રાખવું હોય તો એનું ફાઉન્ડેશન, એનો પાયો એટલો મજબૂત જોઈએ। આપણા ભારત વર્ષની અંદર આપણા વેદોની પરંપરાની અંદર ભગવાનના પ્રાગટ્યનો જે હેતુ બતાવ્યો છે વાલા ભક્તો, પરમાત્માને આ પૃથ્વીને વિશે અવતાર લેવાનું જે કારણ બતાવ્યું છે એ કારણ હિન્દુ ધર્મના સનાતન સંપ્રદાયોનો પાયો છે। ચાહે રામાનંદ સંપ્રદાય હોય, ચાહે વૈષ્ણવ સંપ્રદાય હોય, વલ્લભ સંપ્રદાય હોય, શ્રી સંપ્રદાય હોય, શક્તિ સંપ્રદાય હોય, રામાનુજ સંપ્રદાય હોય, મધ્વ સંપ્રદાય હોય, નિંબાર્ક સંપ્રદાય હોય, પણ આ સનાતન ધર્મોની અંદર જે ધર્મોને વેદે પ્રમાણિત કરેલા છે અથવા જે વૈદિક સંપ્રદાયો છે એ સંપ્રદાયોની અંદર જો એનો પાયો ગણવામાં આવે તો એ પાયાને નિર્વિવાદ પણ એમ કહી શકાય કે એના પાયામાં જીવાત્માનું કલ્યાણ રહેલું છે। આ પૃથ્વીને વિશે પંચભૂતથી બનેલા શરીરની અંદર બદ્ધ અવસ્થામાં રહેલો જીવાત્મા આ સંસારના અને માયાના કાળચક્રમાં સપડાયેલો જીવાત્મા અબોધ અને અજ્ઞાનના અંધકારની અંદર ભટકતો જીવાત્મા એને સત્ય પથ મળે અને જીવાત્માને પરમાત્માનો ભેટો થાય. જીવાત્માનો સંબંધ પરમાત્મા સાથે જોડાય આના હેતુથી વિવિધ આચાર્યોએ વિવિધ સંપ્રદાયોના માધ્યમથી મોક્ષની અખંડ જ્યોત જલાવી છે. વાલા ભક્તો, આપણા સંપ્રદાયની પણ આવી અનૂઠી પરંપરા છે. આપણે દરરોજ શિક્ષાપત્રી વાંચીએ છીએ અને શિક્ષાપત્રીની અંદર મહારાજે આપણો મત જેને કહેવાય એ વિશિષ્ટાદ્વૈત મતને મહારાજે પ્રસ્થાપિત કરેલો છે, એને સ્વીકારેલો છે. આજે કથાની અંદર જે બહુ સુંદર વાત આવી કે આ સમર્પણની ભૂમિ છે વાલા ભક્તો, આ સંસારની અંદર, આ પૃથ્વીની અંદર, સૃષ્ટિની અંદર જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મના તત્વો અનાદિ છે. પણ સ્વામિનારાયણ ભગવાને જે મતને સ્વીકારી અને જે આપણી ઉપાસના અને ભક્તિનો માર્ગ પ્રસ્થાપિત કર્યો છે એની વિશેષતા વાલા ભક્તો આપણે સત્સંગી તરીકે દરેકે જાણવી અને સમજવી જોઈએ. જો એનો પાયો આપણો નબળો રહી જાય અથવા પાયાની અંદર જો અણસમજ રહી જાય ને, તો જેવો છે તેવો મહિમા, એટલે કે યથાર્થ મહિમા સમજવામાં ઉણપ રહે. જીવાત્માનો સંબંધ પરમાત્મા સાથે જોડવો છે વાત નક્કી છે, અને આપણો મતની જો વ્યાખ્યા સમજવા બેસીએ ને તો વિશિષ્ટાદ્વૈત મત એટલે દ્વૈત એટલે બે. એક જીવ અને એક પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ. સંસારનો જીવ કર્મફળથી બંધાયેલો જીવ, અજ્ઞાની, અબોધ અને યાચક જીવ. અને પરમાત્માની વ્યાખ્યા કરીએ તો સર્વત્વ સ્વતંત્ર, સર્વ કર્મના પ્રદાતા, મોક્ષદાતા, આપણા સૌના મન વાંછિત ફળને આપનારા, અર્થાત એ દાતા છે. જીવાત્મા એ યાચક છે. જીવાત્મા પરમાત્મા પાસે યાચના કરે છે, માંગે છે, અને પરમાત્મા એને પ્રદાન કરનારા છે, એને આપનારા છે. આ જીવાત્માને મહારાજે સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, શક્તિ, બુદ્ધિ બધું આપેલું છે. પણ જો વાલા ભક્તો, શાસ્ત્રની દ્રષ્ટિએ જો મોટો મોટો જેને હિસાબ જેને આપણે કહીએ કે જોડીએ ને, તો સંસારમાં દરેક જીવાત્માને, દરેક વ્યક્તિને બે ભાગમાં વહેંચી શકાય છે. પછી એના પેટા વિભાગ ઘણા થઈ શકે, પણ મુખ્ય બે વિભાગ કહેવાય. અને મુખ્ય બે વિભાગ છે, એક છે દૈવી જીવાત્મા અને બીજો છે આસુરી જીવાત્મા. આ સંસારની અંદર દરેક વ્યક્તિને આ બે વિભાગમાં જેને મૂકી શકાય, જેનામાં સદાચાર હોય, સદગુણ હોય, સાચી સમજણ હોય, વિવેક હોય, વિનય હોય, દાસત્વની જેનાની અંદર ભાવના રહેલી છે, ત્યાગની જેમાં ભાવના રહેલી છે, એવો જે મનુષ્ય, સેવાની જેમાં ભાવના રહેલી છે, એવો જે વ્યક્તિ, એને દૈવી કોટીની અંદર એટલે દૈવ પુરુષની શ્રેણીમાં મૂકી શકાય. અને એનાથી તદ્દન વિપરીત જેની અંદર સંસ્કાર અને ગુણ રહેલા છે એને આસુરી વૃત્તિના વ્યક્તિની અંદર એને મૂકી શકાય. આ સંપ્રદાયની અંદર જ્યારે સ્થાપના કરવામાં આવી, જે કથાની અંદર આપણે બધાએ સાંભળ્યું કે જ્યારે ભક્તોને ભગવાને ભીડમાંથી મુક્ત કરવા માટે જે ભક્તો મનુષ્ય લોકની અંદર આ પૃથ્વી લોકની અંદર અને વિશેષ કરીને ભરતખંડની અંદર આ દેવભૂમિની અંદર જે ભગવાનના ભક્તોને ધર્મ સત્ય અને સદાચારના માર્ગ ઉપર ચાલવા માટે દંડિત કરવામાં આવતા આવું વાતાવરણ સર્જાયું હતું. ધર્મ સત્ય અને સદાચારના માર્ગ ઉપર ચાલવાનું પારિતોષિક નહીં પણ એનો દંડ આપવામાં આવતો હતો. આટલો અધર્મ અને અનાચાર જ્યારે વ્યાપ્ત હતો જેનાથી ભગવાન સ્વયંનું હૃદય જ્યારે ભરી આવ્યું એ વૃત્તાંત સાંભળીને ત્યારે મહારાજે દુર્વાસા મુનિને પ્રેરણા કરી, દુર્વાસા મુનિનું આગમન અને એ આગમન દ્વારા જે શાપનું આપણે વર્ણન સાંભળ્યું એ શાપનો પ્રસંગ એ આપણા શાસ્ત્રમાં નિરૂપણ કરેલું છે. પણ વાલા ભક્તો, એ શાપને તમે જો એના મહિમા અને ભગવાનના એક ચરિત્રની દ્રષ્ટિએ જો તમે સમજવાનો પ્રયત્ન કરો તો મહારાજે એની અંદર જ્યારે શ્રાપ થયો દુર્વાસા મુનિને ક્રોધમાંથી શાંત કરવા ધર્મદેવ અને ભક્તિ માતા આગળ આવ્યા અને ધર્મદેવ અને ભક્તિ માતાએ દુર્વાસા મુનિને સમજાવ્યા, દુર્વાસા મુનિએ જે એનો ઉપાય અને માર્ગ બતાવ્યો એ માર્ગ બતાવ્યા પછી ભગવાન નારાયણ સ્વયં બોલ્યા છે કે આ પ્રસંગ અમારી ઈચ્છાએ કરીને થયો છે, કારણ કે અમારે ભક્તોના કષ્ટને હરવા માટે અને ભક્તોને મોક્ષ આપવાના મોક્ષ માર્ગ પ્રશસ્ત કરવા માટે પૃથ્વી લોકમાં પ્રગટ થવાનો હેતુ જોઈએ છે. એક બાજુ આપણે એમ વિચારીએ કે ભગવાન સર્વશક્તિમાન છે, સર્વત્ર સ્વતંત્ર છે, તો ભગવાનને આ કાર્ય કરવું તું તો અક્ષરધામમાં બેઠા બેઠા આંખ ત્રાસી કરી અને સંકલ્પ માત્ર કર્યો હોત તો મહારાજ આ કાર્ય સંપન્ન કરવા સક્ષમ હતા. મહારાજને આ કાર્ય જો પોતે કરવું જ હતું તો કોઈ એવા સમર્થ પુરુષની અંદર એવું ઐશ્વર્ય અને દૈવત્વ મૂક્યું હોત કે વ્યક્તિના માધ્યમથી એ વિશેષ કાર્ય એ સંભવ બની શક્યું હોત. પણ વાલા ભક્તો, ભગવાનની કરુણા અપરંપાર છે. મહારાજને કેવળ અક્ષરધામમાં ગયા પછીનું સુખ આપવાની ઈચ્છા હોય ને જો એવું હેતુ હોત ને તો આ બંને ઉપાયો જે અક્ષરધામમાં બેઠા બેઠા મહારાજ કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરી શક્યા હોત અથવા તો કોઈ વ્યક્તિના માધ્યમથી આ કાર્ય કરી શક્યા હોત એ બંને રસ્તાઓ સંપન્ન થઈ શક્યા હોત. પણ વાલા ભક્તો, જે અનેક ભક્તોના જે હૃદયની અંદર એક કોડ રહેલા છે, એક ઉમંગ અને એક એવી ભાવના રહી છે જેને આપણે કહીએ છીએ પ્રત્યક્ષ સેવવાની ભાવના, પ્રત્યક્ષ સમર્પણ થવાની ભાવના, પ્રત્યક્ષ પોતાનું સર્વસ્વ અર્પણ કરવાની ભાવના, આ પ્રત્યક્ષ જે એને અનુભવ એને કરવાનો લાભ એ કદાચ આ સંસારને કદાપી ન મળ્યો હોય. એ માત્ર કેવળ પરમાત્માની કરુણા છે કે ભક્તોની એ ભાવનાની સામે કોઈ કહેવા, કોઈ એની અંદર યાચના કરીને, કોઈ એની વિનંતી પત્ર લખીને કે કોઈ એની અભિવ્યક્તિ કરીને વાતની રજૂ કરવાની જરૂર ન પડે, પણ આપણું મૌન હૃદય આપણું એ પરમાત્માને પોકાર કરીને જો બોલાવે તો મહારાજ પણ એને વશ થઈને આવે છે એનો આ પ્રત્યક્ષ પ્રમાણ છે. કરુણાના સાગર છે, દયાના સાગર છે, એનો જોટો સંસારમાં બીજે ન મળે. હા ભક્ત, પણ માનવનો સ્વભાવ એને ઓળખવામાં જ્યારે દેહ ભાવને વચ્ચે લાવે અથવા મનુષ્ય ભાવને વચ્ચે લાવે, આત્મ બુદ્ધિને વધારે ડાપણ કરીને વધારે પોતાનું ચાતુર્યત્ય બતાવવા માટે જ્યારે પ્રયત્ન કરે ને ત્યારે આની અંદર શંકાઓ કુશંકાઓને સર્જે છે. અને એવું વૃત્તિ કરનાર વ્યક્તિઓ હંમેશા એ પોતાનું તો બગાડે છે પણ સાથે સાથે બીજાને પણ ગેરમાર્ગે દોરતા આવે છે. એવી જ્યારે પ્રવૃત્તિ આ સંસારમાં થઈ, ધર્મના નામે થઈ, કોઈ સારા એવા પ્રસંગના નામે કરવામાં આવી, ત્યારે એના નિવારણ માટે ભગવાન સ્વામિનારાયણે પ્રગટ થઈ અને આ સત્ય સિદ્ધાંત અને ગઈકાલે જે મેં વાત કરી શુદ્ધ ઉપાસના અને શુદ્ધ આચરણ આની પરંપરા મહારાજે પ્રસ્થાપિત કરી છે. આસુરી જીવાત્માને દૈવી જીવાત્મા બનાવવા માટે વાલા ભક્તો, કારણ કે આ પૃથ્વી જેવું છે, પૃથ્વીની અંદર તમામ પ્રકારના રસ રહેલા છે, પણ બીજની અંદર જે તત્વ ગુણ ગ્રહણ કરવાની શક્તિ હશે, તમે એક જ વાડીની અંદર તમે આંબો વાવો તો એમાંથી કેરી થાય, તમે શેરડી વાવો તો એમાંથી શેરડી થાય, તમે લીમડો વાવો તો એમાંથી લીમડો થાય. એક જ પૃથ્વી, એક જ વાડીની અંદર તમે જે બીજ નાખો એ બીજ જે કરવાની શક્તિ અને એની જે સામર્થ્ય એ પૃથ્વીમાંથી એ તત્વને ખેંચે છે, રસને ખેંચે છે. મહારાજે વચનામૃતમાં એટલા માટે આ વાત લખી કે જીવાત્માની અંદર સદગુણ અને દુર્ગુણ બંને રહેલા છે, તમારી વૃત્તિ તમે ક્યાં ઠેરવો છો, જેને પ્રોત્સાહન અને જેને પોષણ આપશો એનો વિકાસ થશે. અને એટલા માટે વાલા ભક્તો આસુરી જીવાત્માને દૈવી બનાવવા માટે, અને એટલા માટે જાડી ભાષામાં કહીએ તો આપણા સંપ્રદાયની અંદર એક વાક્ય એમ કહેવા છે કે ગધેડાની ગાય કરી. જોબન પગીનું જ્યારે આખ્યાન આવે ને, બહુ જાડી ભાષા છે, સરળ ભાષા છે, સમજી શકાય એવી ભાષા. જોબન પગી જેવા અધમ માણસને કે જેને એક દિવસ જોબન પગી વડતાલના જોબન વડતાલા જે તરીકે ઓળખાતા, એના પાપ કર્મનો એટલો ભાર, એને કીધું કે મહારાજ મારું તો ખાલી પાપનું જો હું ઠાલવું ને તો ત્યાં ઊંડો ખાડો પડી જાય, પાપનું કર્મ જો ઠાલવું તો પાતાળ સુધીનો ખાડો પડી જાય, એટલું પાપ મેં કર્યું છે, એટલા જીવ હત્યા કરી છે, એટલા લોકોને રડાવ્યા છે, એટલા કષ્ટ આપ્યા છે, મારો ઉદ્ધાર કેમ થાય? પણ મહારાજ કહે છે કે જે પરમાત્માના શરણે સાચા હૃદયથી જે શરણાગતિ સ્વીકારે છે, જે સમર્પણ થાય છે, આ ભૂમિની જે વાત કરી આવી, એ ભૂમિની અંદર એ પરમાત્માની એ શક્તિ રહેલી છે કે આજે આવા સંકલ્પ જીવાત્માને થાય. અને જોબન પગીને જ્યારે આવા સંકલ્પ થયા ત્યારે એને જાડી ભાષામાં લખ્યું કે ગધેડાની ગાય, એ ભગવાનની શક્તિ. પણ માણસનો સ્વભાવ કેવો છે કે ભગવાને લખ્યું વચનામૃતમાં, ભગવાન સ્વામિનારાયણે આ વાત બહુ સરળતાથી સમજાવી, જીવાત્માને કઠણમાં કઠણ સાધન શું છે કે જીવાત્માને પોતાની વૃત્તિ એ ભગવાનમાં ચોડવી, સ્થિર કરવી, આનાથી વિશેષ કઠણમાં કઠણ સાધન કોઈ નથી. અને વિશેષ સૌથી ઉત્તમ જે સિદ્ધિ કહેવાય, એ સિદ્ધિ કઈ છે, પ્રાપ્તિ કઈ છે, કથામાં સાંભળો છો? સંસારમાં, સૃષ્ટિમાં, બ્રહ્માંડની અંદર જો ઉત્તમમાં ઉત્તમ પ્રાપ્તિ હોય તો એ ભગવાનને પામ્યાની છે. અને ભગવાનને પામ્યાની જે પ્રાપ્તિ, એ પ્રાપ્તિને મેળવવું એ કઠણમાં કઠણ સાધન છે. અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહ ચંચલમ, શાસ્ત્રોમાં લખ્યું છે, ગીતામાં મહારાજ શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુનને સમજાવે છે. અસંશય, સંશય નથી, આ સંશય રહિત વાત છે કે આ મન એટલું ચંચળ છે કે એને એકાગ્ર કરવું, એની વૃત્તિને સ્થિર કરવી એ ઘણી કઠણ છે. વચનામૃતમાં મહારાજ લખ્યું અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે, ગીતામાં પરમાત્માએ એનો ઉપાય પણ બતાવ્યો. વાલા આ મનની વૃત્તિને પરમાત્માના સ્વરૂપમાં સ્થિર કરવી, એનાથી કઠણ કોઈ સાધન નથી, એનાથી કઠણ કોઈ કાર્ય કરવાની કોઈ એવી શક્તિ નથી. પણ એ કાર્ય સંભવ બને છે ક્યારે? અભ્યાસે ન તુ કૌંતેય, મહારાજે વચનામૃતમાં લખ્યું શ્રવણ મનન ને નિધિધ્યાસ, ભગવાનનું. અને અભ્યાસ જે શબ્દ છે ને, દ્વાદશ સ્કંધની અંદર આનું બહુ વિસ્તારથી વ્યાખ્યા કરી છે. જ્યારે ગીતાનો કોઈ વખત કથા સાંભળો ને, અભ્યાસ શબ્દ જે વાપર્યો, અભ્યાસ એ ન તું કૌંતેય વૈરાગ્યેણ ચ ગ્રહ્યતે, આ સંભવ ક્યારે બને? એક અભ્યાસથી અને બીજું વૈરાગ્યથી સંભવ બને. વૈરાગ્ય એટલે આમના માટે જે સંસારને ત્યજીને માત્ર ભગવાનના થઈ રહ્યા છે, અને અભ્યાસ એ તમારામાં. ગૃહસ્થ આશ્રમની અંદર જે સમાજની જવાબદારીમાં બંધાયેલા છે એમનામાં, જોકે અન્યોન્ય એકબીજાના પૂરક જ છે, અને વિશેષ વ્યાખ્યા કરીએ તો આપણે સમજી શકાય કે વૈરાગ્યનું સ્વરૂપ શું છે, અભ્યાસનું સ્વરૂપ શું છે, સમજવાની જરૂર છે. દ્વાદશ સ્કંધની અંદર એનું વિસ્તારથી વ્યાખ્યાન એમ કર્યું કે ભગવાનના ગુણોનું શ્રવણ, મનન, એનું ચિંતવન અને શ્વાસોશ્વાસની અંદર એક એક શ્વાસ લઈએ ત્યારે ભગવાનનું સ્મરણ અને ભગવત પ્રાપ્તિ ના હેતુ એવા જે શાસ્ત્રો છે એ શાસ્ત્રોનું અખંડ વારંવાર શ્રવણ, આને અભ્યાસ કીધો. અભ્યાસની વ્યાખ્યા એમ કરી છે કે ભગવાનનું શ્રવણ, જે ગુણ કીર્તનો હોય, ભગવાનના ગુણ કીર્તનના અનુવાદનું શ્રવણ, મનન, ચિંતવન અને શ્વાસોશ્વાસ ભગવાનનું નામ રટણ, એક એક શ્વાસ લેવાય ને ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ શ્વાસે શ્વાસે ભગવાનનું નામ નીકળે, રામ રામ, કૃષ્ણ કૃષ્ણ, જે જેના ઉપાસ્ય હોય. પણ શ્વાસે શ્વાસે જ્યારે ભગવાનનું નામ નીકળે, ભગવાનના ગુણ કીર્તનનું અખંડ ચિંતવન થયા કરે, અખંડ શ્રવણ મનન થયા કરે, એવી પરિસ્થિતિને સર્જવી એટલે એનો પ્રયત્ન કરવો, અને ભગવાનના ભગવત પ્રાપ્તિ હેતુ જે શાસ્ત્રોનું રચના થઈ હોય, કારણ કે લૌકિક કથાઓ અને દ્રષ્ટાંતોથી ભરપૂર જો કથા કે આપણે એનું શ્રવણ કરીએ ને તો એમાં ભગવત પ્રાપ્તિનો આપણને સ્વાદ જ ન મળે. કદાચ મજા આવે, મોજ આવે, ડાયરા થતા હોય ને ઘણી વખત, અમે આ પ્રસંગોને કહીએ છીએ વારંવાર, જ્યારે મહેફિલો સજતી હોય, ડાયરાઓ થતા હોય, નૃત્યાંગના નાચો કરતી હોય કે મેળા થયા હોય, મદારી ડોલ વગાડતો હોય, ડુગડુગી વગાડતો હોય, ત્યારે ટોળા આપોઆપ ભેગા થાય, પણ એમાં સુખ નથી વાલા ભક્તો, એમાં સિદ્ધિ નથી. એવી કથાઓ કે એવી પારાયણોની અંદર જવાથી કોઈ પ્રાપ્તિ નથી કથા કરનારને કે નથી કરતા શ્રવણ કરનારને, જો એનો હેતુ ભગવત પ્રાપ્તિ હેતુ ન હોય. ભગવત પ્રાપ્તિનું પોષક એવા જે સંતશાસ્ત્રો, એવા જે ગુણાનુવાદોથી ભરપૂર એવા જે શાસ્ત્રો, એનું શ્રવણ અને આનું નિત્ય કર્મ, વારંવાર આનું પુનરાવર્તન કરવું, આવું જે કાર્ય કરવું, એને અભ્યાસની વ્યાખ્યામાં કીધું છે. અને વૈરાગ્યની વ્યાખ્યા પણ શાસ્ત્રોમાં બહુ સુંદર બતાવી છે, અતિ ન કરવું એટલે વૈરાગ્ય જ છે. પેટને જમવાના દરેક કાર્યના હેતુ હોય છે વાલા ભક્તો, આ સમજવાની વાત છે. ભોજન આપણે જમીએ છીએ એ ભોજન શાના માટે જમીએ છીએ, તો પોતાના ઉદર પોષણ માટે, એટલે હેતુ નક્કી કરવો દરેક જીવાત્માને. આ તમારા વ્યવહારની અંદર પણ તમને ઉપયોગી થશે અને તમને આધ્યાત્મ માર્ગની અંદર પણ આ ઉપયોગી થશે, એટલા માટે આ દ્રષ્ટાંત દઉં છું કે જમવું છે તો એનો હેતુ નક્કી કરવો છે. જો જમવાનો હેતુ માત્ર ઉદર પોષણ એટલે કે તૃપ્તિ માટે, શરીરને જરૂર છે એટલું જો ખાવાનું રાખશું તો એ ગુણ કરશે, એનાથી તમને ઉર્જા મળશે. પણ સારું મળ્યું છે ફરી નહીં મળે એવી ભાવનાથી જો અંદર નાખ નાખ કરશું તો શું થશે? એ જ બનાવટ છે, એ જ ખાવાનું છે, આપણને ભાવતું ભોજન છે, પણ હેતુ જો આપણે વિસરી જઈશું અથવા તો વિકૃત થઈ જશે કે સારું મળ્યું છે ને, મફત મળ્યું છે ને, ઘણા તો એમને દોડાદોડ કર્યો. અહીંયા કથામ બેસવાનું થાય કે પારાયણમાં જયારે હાજરી આપવાની થાય ને ત્યારે અલ્પ સંખ્યા હોય, પણ રસોડામાં જઈને જુઓ ને ધકામુકી થતી હોય. જોકે આ પ્રસંગમાં તો એવા માણસો નથી જવાના, મને 110% વિશ્વાસ છે. એનું કારણ છે કે પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ જે એક આ સંપ્રદાય શુદ્ધિની એક ઝુંબેશ ઉપાડી છે ને, એમાં એવો ચાણો વાગ્યો છે. ઘણા એમ કે અમે ઘણી વખત વ્યાસપીઠ ઉપરથી વક્તા પણ એવું કહેતા હોય, અમે કહેતા હોઈએ, સંતો કહેતા હોય, મહારાજશ્રી કહેતા હોય, જ્યારે તમને તમારી ભૂલ સમજાવીએ ને એટલે હરિભક્તોને એમ થાય કે મહારાજને તો અવગુણ જોવાની જ ટેવ છે, મહારાજને તો વાંક કાઢવાની જ ટેવ છે, કે સંતોને તો વાંક કાઢવાની જ ટેવ છે. કથાની અંદર વક્તા જ્યારે કોઈ વાત કહે કે દારૂ ન પીવો, તો એમ થાય વક્તાને તો ક્યાં બીજું કંઈ ખબર પડે છે, એમને તો વાંક જ કાઢવો છે ને. પણ એક વાત કહું વાલા ભક્તો, આ સ્વભાવ અમારો એકનો છે એવું નહીં, તમારો પણ આ સ્વભાવ છે. તમે જોજો, હું તમને દ્રષ્ટાંત આપું, તમને હા પડે તો હા કહેજો, ના પડે તો ન સ્વીકારશો. બહેનોનું દ્રષ્ટાંત આપું, બહેનો જ્યારે રાંધવા માટે ચોખા જોતા હોય ને, તો ચોખાની અંદર એક સાઈડ ઉપર બધા ચોખા હોય, એમાંથી થોડા થોડા લેતા જાય અને જ્યાં કાંકરો જોઈએ ને ફટ દઈને બારો કાઢે. કાઢો કે ન કાઢો, પુરુષોને દ્રષ્ટાંત આપું, તમારા વ્યવહારિક, તમે નોટોની જે થોકડી આવે ને, ચલણની નોટોની જે થોકડી આવે, જ્યારે ગણતા હો ને, એમાં જો ફટ ફાટલી કે જૂની નોટ આવી ને ફટ દઈને ત્યાં ખટકાય આવે, ગણી નાખો છો? સોનું બંડલ હોય ને ગણવા બેઠા હો, જ્યાં તમને નબળી નોટ દેખાણી, રાશિ નોટ દેખાણી, ફાટલી નોટ દેખાણી, તમારા આત્માએ તરત ત્યાં ખટક્યા તમે. કારણ કે તમારે તો એક તમે ફાટલી નોટ જોઈને તમે અટક્યા શા માટે? તમને ખબર છે કે આ ચાલવાની નથી, ખરું ખોટું? બહેનોને ખબર છે કે આ રાંધવાની અંદર જો કાંકરા આવ્યા તો આની અંદર ભલે ગમે તેટલી મહેનત કરી અને પુરુષાર્થ કરીને અમે આની અંદર સારામાં સારી રસોઈ બનાવીએ, પણ અમને આનો જશ મળવાનો નથી. એટલે બહેનો કાંકરા કાઢ નાખે છે અને પુરુષો આવી નોટો કાઢ નાખે છે. હવે વિચારો, તમને જો ખબર પડતી હોય કે આ ચાલે એમ નથી માટે તમે દૂર કરી નાખો છો એને, હવે અમને ખબર પડે કે આ ભીડની અંદર આ સ્વભાવ વ્યક્તિનો ચાલે એમ નથી અને અમે દૂર કરવા પ્રયત્ન કરીએ, વાલા ભક્તો, અમે દૂર કરવા પ્રયત્ન કરીએ કદાચ, તેમાં ખોટું લગાડવાને કારણ નથી. એનું ફક્ત એક જ કારણ છે, અમારી અંતરની એવી ભાવના છે કે ભગવાન સ્વામિનારાયણે જે શુદ્ધ ઉપાસના અને શુદ્ધ આચરણનો આ સંપ્રદાય સ્થાપેલો છે, એ પરમ પવિત્ર શુદ્ધ ઉપાસના અને શુદ્ધ આચરણનો સંપ્રદાય એ યાવત ચંદ્ર દિવાકરો સુધી રહી શકે, આવી એકમાત્ર ભાવનાથી આ કાર્ય કરવામાં આવે છે. અગણિત હરિભક્તોએ આનો લાભ લઈને પોતાનું મોક્ષ સાધન કરેલું છે અને અગણિત આગળ હરિભક્તો આનો લાભ લઈ અને પોતાનું મોક્ષ સાર્થક કરી શકશે, એવા માટે તમને સર્વને અમે એટલા માટે જ આ જે વારંવાર પ્રયત્ન કરીએ છીએ કે જે હરિભક્તોની અંદર ઉણપો છે, જે હરિભક્તોની અંદર કચાશ છે, પછી ચાહે અંતરશત્રુનો પ્રભાવ હોય, ચાહે બાહ્ય શત્રુનો પ્રભાવ હોય, પોતાના સ્વભાવનો પ્રભાવ હોય, પણ એમાંથી હરિભક્તોને જીવાત્માને મુક્ત કરી અને અક્ષરધામના મુક્ત બનાવી દેવા છે, અણિશુદ્ધ બનાવવા છે, કે મહારાજને ત્યાં આપણે જઈએ તો સારામાં સારા એક ભગવાનના ભક્ત તરીકે, ઉત્તમ ભક્ત તરીકે. અને હું ઘણી વખત કહું છું, આજે દાદા ખાચરના દરબારમાં આપણે દાદા ખાચરના આવું સુંદર એમનું સર્વસ્વ અર્પણ કરેલું, જેવા એવા મહાન ભક્તોના આજે આપણે વારસા લઈને બેઠા હોઈએ. જોકે હું, મારા માટે તો ખરેખર આનંદની વાત છે અને ગૌરવની વાત છે કે જ્યારથી અમે સંપ્રદાયની અંદર કાર્યની અંદર જોડાયા છીએ, શ્રીજી મહારાજના વખતના અંદર જ્યારે કથાઓ સાંભળીએ ને, તો ગણતરીના એવા ભક્તોના ઉદાહરણ આપણને મળે કે જેની આટલી ઊંચી સ્થિતિ હતી, પણ આજે આ મહોત્સવની ભાગે ખાલી અહીંયા આગળ ઉપસ્થિત છો અને તમને વખાણ કરું છું એમ નહીં, અન્યથા પણ હું તમને એમ કહી શકું. કારણ કે અમે જ્યાં જ્યાં ફરી આજે અમે ભક્તોને મળીએ છીએ, ત્યાં અમે ભક્તોના આ જ ભાવને અમે અનુભવ કરીએ છીએ. એટલે હું સભામાં પણ કહું છું કે શ્રીજી મહારાજ જેટલા ભાગ્યશાળી એક દાદા ખાચર હતા, આજે અમારામાં તો દાદા ખાચરના રાફડા ફાટે છે. ફક્ત એક જ એની પણ છે, એની પાછળનો એક જ માત્ર લક્ષ્ય છે કે એ જીવાત્માને ભગવાન પામવાની તમન્ના છે, ભગવાનને રાજી કરવાની તમન્ના છે. એ જ તમન્નાને બળે કરીને એ જીવાત્મા આટલો બળિયો બની શક્યો છે. અને આવો ને આવો હેતુ આ ઉત્સવની અંદર પણ જે ભક્તો આવ્યા છે એનો દરેકનો થાય. અભ્યાસ અને વૈરાગ, વૈરાગનું સ્વરૂપ આપણે સમજાવતા હતા કે અતિશયોક્તિ, જે હેતુ જે સમજવાનો હતો, જેમ ઉદર પોષણનો હેતુ અનાજ લેવાનો હેતુ ઉદર પોષણ માત્ર છે, એનાથી વધારે ખાઓ તો અજીર્ણ થઈ જાય, તમને તબિયત બગાડી નાખે, તો એ વિવેકની અંદર રાખવું. તમે પરિવારની અંદર સંબંધ રાખો, એની સાથે કોઈને વાંધો નથી, પણ પરિવારના સંબંધમાં આસક્ત થઈને રહો અને પોતાની જીવના કલ્યાણનો હેતુ ભૂલાઈ જાઓ તો એ નુકસાનકારી છે. અન્યથા તમે વ્યવહાર માર્ગની અંદર હો કે ત્યાગ માર્ગની અંદર હો, પણ જો પરમાત્માને રાજી કરવાનો અર્થાત જીવાત્માના કલ્યાણનો હેતુ જો રાખ્યો હોય તો એ વૈરાગ્ય જ છે. આવો સુંદર આપણને અવસર મળ્યો છે, તો આ બંને આપણા સાધનોને, અભ્યાસ અને વૈરાગ્યના સાધનોને પ્રબળ કરી પરમાત્માની મૂર્તિની અંદર આપણું અખંડ વૃત્તિ અને અખંડ ચિત્ત સ્થિર રહે, એના માટે આપણે સૌ પ્રયત્નશીલ રહેશો. વધારે સમય નથી લેતો, યજમાનોએ જે આમાં દાખલો કરી અને સેવાનો લાભ લીધો છે અને ભક્તોએ જે આમાં શ્રવણનો લાભ લીધો છે, એ તમામ ભક્તોને ભગવાન સ્વામિનારાયણના પ્રત્યક્ષ સ્વરૂપના આશીર્વાદનો અને એના માણવાનો જે પ્રમાણ એ મળે એવી ભાવના સહ સર્વનું મંગળ થાય એવી ભાવનાસર આ મારી આજની સવારની સભાની આ વાણીને હું વિરામ આપું છું. ભગવાન સર્વનું મંગળ થાય.